శీల స్నేహ సుధ రామ స్వయం మర్యాదా పురుషోత్తమ છે. દરેક મર્યાદાઓનું સ્થાપન કરવું, એને પાળવી નિભાવવી અને સૌની સમક્ષ એક ઉદાહરણ સ્પષ્ટ કરવું, એને માટેનો વ્યવહાર ભગવાનનો કેટલો સૌમ્ય સ્પષ્ટ. સુની રઘુબર માં તો પ્રિય બા જોયું કે માને પોતાની પુત્રવધુ ઉપર વાત્સલ્ય પ્રેમ છે, એટલે સાથે આવવાનું કે છતાં પણ માતૃપ્રેમને પોષવા માટે પણ પત્નીને માની સેવામાં રાખી હોય તો સારું એવો મનમાં વિચાર કર્યો છે. અને માના એ વાત્સલ્ય પ્રેમ ભર્યા વચનો સાંભળીને શીલ સુધા જે મહારાજને માટે પણ લક્ષ્મણદાસજી મહારાજે ગાયું, શીલ સુધા સમ પુલકી નયન, જેની નજર ની અંદર શીલ ચારિત્ર્યનું અમૃત ભરેલું. શીલ ક્યારે પણ ખંડિત ન થાય, શીલ સુધા એ અમૃત સંયમ. બસ અહીંયા પણ શીલ સુધા કોઈ પણ વ્યક્તિનું નૈતિક ચારિત્ર. દાંપત્ય જીવન તો સમાજની વચ્ચે સ્પષ્ટ થયેલું જ છે, ગૃહસ્થ ધર્મનો પૂરેપૂરો અધિકાર છે જ, છતાંય માં છે અને એમ ત્યાં આગળ પણ કોઈ મર્યાદા અને વિવેક એ પણ એટલી જ આવશ્યકતા છે. એટલે માની પ્રેમમય વાણી સાંભળીને શીલ સુધા અને સ્નેહ સુધા પ્રેમામૃત અને ચરિતામૃત બંનેને સાથે રાખી માના પ્રેમને પણ વાત્સલ્યને સાથે રાખ્યું છે અને પોતાનો દાંપત્ય જીવનનો પ્રેમ પણ સાથે રાખી મર્યાદામાં, અને કેવું હોવું જોઈએ ને કેવું નહીં હોવું જોઈએ જેનું સાની એને બરાબર સાફ કરીને કંઈ પણ દોષ વગરનું, કંઈ પણ કચરા વગરનું, નિષ્કલંક જેને માતૃ સ્નેહ પણ તો નિષ્કલંક, દાંપત્ય સ્નેહ તો પણ નિષ્કલંક, એને બિલકુલ સ્વચ્છ સાફ નિર્દોષ પ્રેમ, અને એની સાથે એક સાહજિક રીતે મનની અંદર કોઈ છલકપટ નહીં, કોઈ ક્લેશ નહીં, કોઈ વિકૃતિ નહીં, કોઈ માત્ર દંભ નહીં, દેખાવ નહીં, શીલ સુધા નેહ જનુસાને પ્રેમ અને વાત્સલ્ય સંયમની જે મર્યાદાઓ છે એમાંથી ગળાઈને જે આવે સ્વચ્છ, એ રીતે રામ કહી સબ કહી પ્રિય બચ્ચન વિવેકમય. વિવેકની મર્યાદા ન તૂટે, સહેજ પણ વિવેક ભંગ ન થાય, વિવેકમય માની સન્મુખ માની પ્રત્યક્ષમાં પત્નીની સાથે વાતો કરતા એક મર્યાદાની દ્રષ્ટિએ ક્ષોભ અનુભવે છે રામ, છતાં કહી પ્રિય બચન, પત્નીને પણ એનું મન ન ભાંગે, વિવેકમય પ્રિય વચન, વિવેક પણ સાથે અન્ય સાથે પ્રિય પણ. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત, જે સત્ય બોલો પણ પ્રેમ વાળું, સત્ય હંમેશા કડવું. કોઈ પણ વ્યક્તિને એક વાર તો સહેજ આમથી કડવાશ અનુભવ અનુભવાય છે. સત્યમ બ્રિયાત પ્રિયમ બ્રિયાત, ક્યારે પણ કડવું બોલવું નહીં એમ આપણી આપણા ઋષિઓની આપણા શાસ્ત્ર વેદોની આવી. માની મર્યાદા પણ રહે, દાંપત્યનું વાત્સલ્ય પ્રેમ પણ એવો ને એવો બન્યો રહે. એટલા માટે કહી પ્રિય વચન વિવેક વિવેકયુક્ત, ક્યાંય પણ મર્યાદા ભંગ ન થાય, માની આગળ ક્ષોભ ન અનુભવાય છે એટલે, અને પત્નીનું મન પણ ન ભાંગે એટલે પ્રિય વચન કહીને કેને કહીને માને સંતોષ આપે. દાંપત્ય જીવનની અંદર માના પક્ષે બેસીને હંમેશા પત્ની તરફ જ જાય, તને સમજણ ના પડે એમ કદાચ માને દીકરો પણ કહી શકે. જયારે એને સમજણ નહોતી પડતી ત્યારે માની ગોદમાં જઈને બેસતો, અને હવે પત્નીના કેસને એ કરવા માટે એનો પક્ષ બેસે, તને સમજણ ના પડે તું રહેવા. સસુરારી પિયારી લગી જબતે રિપુરૂપ કુટુંબ ભયે તબે. પણ અહીંયા ભગવાને મર્યાદા પુરુષોત્તમ તરીકે માને પણ પ્રસન્ન રાજી રાખ્યા, પત્નીને પણ પ્રિય વચનો કહીને એનું પણ સંભાળી, પત્નીનું પણ સંભાળે એટલી રીતે કે દાંપત્યની અંદર કોઈ પણ ખલેલ કે વિક્ષેપ ના હોય. માતૃ વાત્સલ્ય છે કે જેણે પાળી પોષીને જન્મ આપીને મોટા કર્યા છે, એટલે મા તો પરિતોષ, માને પરિપૂર્ણ સંતોષ આપવા માટે રામે સીતાજીને જે કંઈ કહેવાનું હતું એ કહેવા લાગ્યા. વનની અંદરના સુખ દુઃખ કેવા છે, આપત્તિઓ અને વિપત્તિઓ કેવી છે એ બધું જ સ્પષ્ટ કરી જો, સાથે આવવાની હઠ કરીશ તો વનની અંદર આ પ્રમાણે હશે. આ તપ વરસા બાદ સહી, વરસાદ ઢાળ તડકો ઠંડી બધા સહન કરવા પડશે, અને કંદમૂળ જ ફાંખાવા પડશે, અને તે પણ સબહી સબદિન સમય અનુકૂળ મળેહી, અને બધા દિવસ મળશે સમયસર મળશે. જેમ ઘરમાં બેઠા એ કઈ તો સમયસર બધું જ મળે, જે અનુકૂળ હોય માગીને કહી કે આ પ્રમાણે જોઈશે આ નહીં ચાલે. પણ વનની અંદર જે કઈ કંદમૂળ ફળ પાન મળશે એ ખાઈ લેવાની તૈયારી રાખવી પડે, આવું ખાવું પડશે, અને સમયસર મળશે ખરું. ભૂખ લાગે ને ના મળે તો, એટલે આ બધી અનેક જે આપત્તિઓ જે છે વન જીવનની વનવાસીની એ ભગવાન ખૂબ સરસ રીતે વર્ણી બતાવી રહ્યા છે. વિભિન્ન ગુણ દોષ, જંગલના દોષ ને ગુણ અવગુણ કહેવાય છે, બધું જ હોય. તપસ્વીઓને જંગલમાં ખૂબ આનંદ આવે, ખૂબ પોતાના સ્વસ્વરૂપની અંદર વિલીન પણ થઈ શકે એટલો બધો આનંદ આવે. પણ જેને વનની અંદર ધકેલી મૂકવામાં આવ્યા હોય એને વનના દોષ જ દેખાય કે ત્યાં જંગલી પ્રાણીઓ હશે, ગમે તેવા પાણી પીવા પડશે, જે કાચા ખાટ ગમે તેવા કંદમૂળ ફળ ખાઈ લેવા પડશે, પાંદડા ખાઈને જીવવું પડશે, આ બધું. એટલે વનની અંદરના જે કંઈ ગુણદોષ છે એ બધા જ ગુણદોષ ભગવાને સીતાજીને સમજાવ્યા કે માનો અને માની સેવામાં રહો, બંને થશે. માની સેવા કર્યાનું પુણ્ય પણ મળશે અને જંગલની આપત્તિઓમાંથી તમે બચી શકશો. તમે એક સ્ત્રી તરીકે જંગલના દુઃખોને કષ્ટોને સહન નહીં કરી શકો. આમ ઘણી બધી જે રીતે સમજાવાય એ રીતે લગે પ્રબોધન સમજાવાય, બોધન કરે કે આ પ્રમાણે છે, જાનકી જનક રાજાની પુત્રી છે, એટલે આ બધું પ્રબોધતા પ્રબોધતા કહેતા કહેતા કહ્યું કે સસરાને શું જવાબ આપશો, નહીતર સીતા પણ સીતાને કોઈ કહી દીધું સીતા જાનકી જનકને શું જવાબ આપીશ, અને એ પણ આવશે તો મારી પાસે મારે એને કેવી રીતે સંતોષ આપવો. આ બધી વાતો ગુણદોષ સહિત વ્યવહારિક ગુણદોષ પણ કયા, વનવાસના ગુણદોષ પણ કયા, રાજમહેલની અંદર પણ જે પ્રાપ્ત થવાનું છે મારા પ્રતિનિધિ તરીકે માને સંતોષ આપવા માટે માની સેવા માટે બધી રીતે મારું પ્રતિનિધિત્વ કરવા માટે, પણ જો અહીંયા રહો તો વધારે સારું છે એમ કહીને ભગવાને જાનકીજીને ખૂબ જ શાંતિથી સાત્વિકતાથી ચેત પણ ધીરજ ગુમાવ્યા વગર કે આવેશમાં આવ્યા વગર સમજાવ્યા. માની સમક્ષ પ્રત્યક્ષ ઉભા છે એટલે સંકોચ પણ થાય, પત્નીની સાથે વાત કરતા માની સન્મુખ માં પ્રત્યક્ષ, આ બધી મર્યાદાઓ છે અને જૂની મર્યાદાઓ હતી, ઘણા બધાએ જોયેલી છે, ભલે નવી પેઢીને ન રૂચે, પણ મર્યાદા પુરુષોત્તમ સ્વયં ભગવાન મર્યાદાઓનું સ્થાપન કરી રહ્યા છે કે માની ઉપસ્થિતિમાં પતિ પત્ની કોઈ પણ વાત કરતા સંકોચ અનુભવે, એટલે મા તો સમી કહત કહેતા કહેતા સંકોચ થાય કે શું કહ્યું બોલું ના, અને કહેતા એ બહુ સ્પષ્ટ વસ્તુ છે, વડીલોની આગળ કોઈ પણ વિદ્વાનોની આગળ મોઢું ખોલતા પહેલા વિચાર કરવો પડે, નહીતર પહેલી ને છેલ્લી છાપ એની ઉપર પડી જાય, ઇમ્પ્રેશન ફર્સ્ટ અને લાસ્ટ ઇમ્પ્રેશન કે આવો છે આ પ્રમાણે જ આવું હોય છે, એટલે એની છાપ હંમેશા બંધ થઈ જાય કે આ આટલામાં જ છે, આવો છે, આ સારો છે કે આ ખોટો છે, એટલે પોતાની છાપ કેવી પડશે. હું કંઈક બોલીશ તો બોલતા પહેલા પણ શબ્દોનો પણ વિચાર કરો ગોઠવવા પડે છે, એક પણ શબ્દ વધારાનો બહાર નીકળી જાય ને તો હંમેશને માટે એના માટે બંધાઈ જાય. એટલે વડીલોની આગળ મોઢું ખોલતા પહેલા પણ ભગવાન કેટલા સંકોચ અનુભવે છે. માત સમીપ કહત બોલે સમો સમજી, પણ છતાંય સમયોજિત એવી વ્યવસ્થા છે, એવી પરિસ્થિતિ છે કે અહીંયા આગળી મર્યાદા ભંગ કરવા ખાતર નહીં, પણ વ્યવહારને સરસ રીતે સમજવા માટે એને ગોઠવવા માટે મોઢું ખોલવું પણ બહુ આવેશમાં આવી, મારે નતું છતાં મોઢું ખોલવું પડ્યું તમારે લીધે આમને લીધે, એવો આવેશ બિલકુલ સંકોચવશ થઈ હળવાશથી ભગવાને સમયોચિત સમયની માંગ પ્રમાણે ના બોલે તો નુકસાન થાય, અને જો બોલવા જાય છે મર્યાદાનો ભંગ થાય છે, છતાંય જે પ્રમાણે સમય હોય સમયની અનુકૂળતા હોય એ પ્રમાણે સમજણપૂર્વક સમજી મનની અંદર સમજી લીધું કે મર્યાદા છે, છતાંય આ પરિસ્થિતિ આવી છે એટલા માટે મનમાં સમજણપૂર્વક જે કંઈ બોલવાનું હતું એ કહેવાની શરૂઆત કરશે.